સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના પોષ સુધી સપ્તમીને દિવસે પ્રભાત સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જગ્યાને વિશે પધાર્યા હતા. ને ધોળો ખેશ પહેર્યો હતો, ને ધોળો ચોખો ઓળ્યો હતો, અને ધોળો ફેંટો બાંધ્યો હતો, અને આથામણા પરથારે ઉગમણું મુખારવિંદ કરીને બિરાજમાન હતા. ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. આપણી મનની વૃત્તિઓ આપણે ભગવાન શ્રી હરિની સાનિધ્યની અંદર દરબારગઢમાં રહી જઈએ અને એ પરમાત્માના દિવ્ય સાનિધ્યની અંદર જેમ મુક્તો ભગવાનના એ કથામૃતનું પાન કરતા હતા, આપણે પણ એ આપણી મનની વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં સ્થિર કરી અને કથામૃતનું આપણે રસપાન કરીએ. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે, સ્વધર્મ યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થ પૂર્ણ કામપણું મનાતું નથી. ભલભક્તો, નંદસંતોએ જે આ વચનામૃતની ગ્રંથિત કર્યા છે એમાં ભગવાનનો મહિમા કેવો હોય અને ભગવાનની કરુણા દ્રષ્ટિ કેવી હોય એનો ખૂબ સુંદર ચિતાર બતાવ્યો છે. આ વચનામૃતનો પ્રથમ શરૂઆત જ તમે જુઓ એવા શબ્દથી કરવામાં આવ્યો. પછી શ્રીજી મહારાજ કૃપાએ કરીને બોલ્યા. આ વાત પોતાની અંદર આમ બોલવામાં બહુ સહજ લાગે છે, પણ પોતાની અંદર ખૂબ એનું ઊંડાણ રહેલું છે. ભગવાનની પ્રત્યેક ચેષ્ટા એ જીવાત્મા ઉપર કૃપા સમાન છે. એનો અર્થ એવો થાય કે માત્ર સાધનના બળે કરીને આ પ્રાપ્તિ થતી નથી. આ જે પ્રાપ્તિ થાય છે એ ભગવાનની કરુણા દ્રષ્ટિ થાય, ભગવાનની કૃપા થાય, ભગવાનનો રાજીપો ઉતરે ત્યારે જ આ પ્રાપ્તિ આપણને થઈ છે, એ મહિમા સમજાય. એટલા માટે અહીંયા શબ્દ વાપરવામાં આવ્યો. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે, સ્વધર્મ યુક્ત એવો જે ભગવાનનો ભક્ત. ભગવાનનો ભક્ત છે અને પોતે પોતાના ધર્મ મર્યાદાની અંદર વર્તન રાખે છે. તેને અંતરને વિશે તો પોતાનું યથાર્થ પૂર્ણ કામ મનાતું નથી. એ જીવાત્માને મનની અંદર એ પૂર્ણ કામ મનાતું નથી. પોતે ધર્મપરાયણ છે, ભગવાનની ભક્તિપરાયણ છે, ભગવાનને આશ્રય છે, છતાં પણ એ પૂર્ણ કામ મનાતું નથી. અને તે પૂર્ણ કામ પણ તો આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન તેણે કરીને જ થાય છે. અહીંયા મહારાજે બહુ સુંદર વ્યક્તિ આપણને સમજાવી છે. મહારાજ કે સ્વધર્મ યુક્ત એવો જે ભગવાનનો ભક્ત છે એ ધર્મપરાયણ છે, પણ એને પૂર્ણ કામ મનાતું નથી, એનામાં કચાશ છે. એની પાછળનું આપણને મનમાં એવો શંકા થાય કે જો ભગવાનનો ભક્ત છે અને પોતે ધર્મ મર્યાદાની અંદર સ્વધર્મની અંદર આચરણ કરે છે તો એને પૂર્ણ કામ કેમ નહીં થતું હોય. અહીંયા વાલા ભક્તો, વચનામૃતનો એવો ભાર્દ છે કે ભગવાન એમ કે છે, સ્વધર્મ યુક્ત ધર્મ જે આચરણ કરવાનું સાધન છે અને એવા સાધનનો જ્યારે જીવાત્માને અહંકાર થાય છે ત્યારે એ અહંકારે યુક્ત એ પોતે પરમાત્માની કૃપા એને એ ગણી શકતો નથી અને પોતાના સાધનનો અહમ એને રહી જાય છે. અને એવી જ્યારે સમજણની અંદર દોષ રહે ત્યારે એને પૂર્ણ કામ થતું નથી. અને એ પૂર્ણ કામ તો આત્મનિષ્ઠા, પોતાના આત્મ સ્વરૂપને જ્યારે ઓળખે, આત્મ અને ભગવાનનું મહાત્મ જ્ઞાન, ભગવાનનો જયારે મહિમા જીવાત્મા સમજે ત્યારે એને એમ સમજાય છે કે આ મારી ઉપર તો ભગવાનની કરુણા દ્રષ્ટિ છે ત્યારે મને આ સ્થિતિ પ્રાપ્ત થઈ છે. એટલે ભગવાનનું મહાત્મ અને મોટપ જયારે સમજે, ભગવાનનો મહિમા સમજે ત્યારે જ એને પૂર્ણ કામ એ જીવાત્માથી થવાય છે. અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણ કામમાં ન્યૂનતા રહે છે. મહારાજ સમજાવે છે કે જ્યાં સુધી આત્મનિષ્ઠા દ્રઢ નથી કરી, આત્મનિષ્ઠા દ્રઢ કરવાની પાછળનો હેતુ વાલા ભક્તો એટલો જ હોય કે આ જગત અને જગતના પદાર્થો, એના વિષયો, એની જે નાશવંતતા એને જીવાત્મા સમજે અને એનાથી અનાસક્ત થાય, પોતાને ચૈતન્યરૂપ આત્મરૂપ સમજી અને પરમાત્માના મહાત્મ જ્ઞાને સહિત જયારે ભગવાનના શરણને સ્વીકારે છે ત્યારે જ એ જીવાત્મા કર્મના, માયાના અને જે ત્રિવિધ તાપ એના જે આવરણો એની અંદરથી એ જીવાત્મા મુક્ત થઈ શકે છે અને ત્યારે જ પૂર્ણ કામ થાય છે. જ્યાં સુધી એ સમજણ એ અપૂર્ણ છે, ન્યૂન છે, ત્યાં સુધી પૂર્ણ કામતામાં પણ એ ન્યૂનતા અનુભવાય છે. માટે એ બે વાના તો ભગવાનના ભક્તે દ્રઢપણે સાધવા, મહારાજે બે વાના અત્યંત દ્રઢ કરીને રાખવાની મહારાજે અહીંયા આપણને આજ્ઞા કરી છે. એક ભગવાનની મહાત્મ જ્ઞાને સહિત ભગવાનની નિષ્ઠા અને એક આત્મનિષ્ઠા, આ બંનેને ભગવાન દ્રઢ કરીને રાખવાનું કહે છે. અને એ બેમાં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે. જીવાત્મા જયારે સાધન દશાની અંદર, સિદ્ધ દશાની અંદર અષ્ટાંગ યોગ વગેરે, ધ્યાન ધારણા સમાધિ વગેરે કરતો હોય ત્યારે એનામાં જો આત્મનિષ્ઠાનું બળ ન હોય અને ભગવાનની સ્વરૂપ નિષ્ઠા એટલે ભગવાનનું મહાત્મ જ્ઞાને પણ એની અંદર બળ ન હોય તો એટલી એની સમાધિની અંદર એટલે સાધન ક્રિયાની અંદર પણ એને એ નડતરૂપ બને છે. અને હમણાં મહારાજે અહીંયા એક પછી દ્રષ્ટાંત સમજાવ્યું છે. હમણાં એક અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી ને તેણે તેજ અતિશય દેખાણો તે તેજને જોઈ ચીસો પાડવા માંડી ને કહ્યું છે હું બળું છું માટે સમાધિ વાળાને પણ આત્મજ્ઞાનની જરૂર કામ પડે છે. મહારાજ કે જ્યાં સુધી દેહાભિમાન છે દેહવૃત્તિ છે જ્યાં સુધી સ્થૂળ સૂક્ષ્મ કારણના રૂપમાં બંધાયેલો જીવ છે ત્યાં સુધી એ ભગવાનનું જે મહાત્મ અને ભગવાનનું જે કૃપાનો જે આનંદ એને પૂર્ણતા માની શકતો નથી. એ પરમાત્માનું તેજ દેખાણો ભગવાનના ધામનું તેજ દેખાણો તેજના પુંજ ભગવાન છે અને ભગવાનથી જ સમગ્ર તેજ પ્રકાશિત થાય છે. એટલે એ તેજનું જયારે દર્શન થયું ત્યારે એ તેજની અંદર રહેલી ભગવાનની જે મૂર્તિ એને સ્થૂળ સૂક્ષ્મ કારણ આદિ દેહના આવરણે કરીને અર્થાત કે જ્યાં સુધી માયાનું આવરણ રજ તમ અને સદગુણનું જે આવરણ છે એને ભેદ્યું નથી ત્યાં સુધી એ યુક્ત હોવાથી એ ભગવાનના આનંદ અને મૂર્તિનું જે સુખ એને માણી શકતો નથી અને એને એ દર્શન થયા તો પણ એને એ બળતરા રૂપે લાગ્યું અને તે તેજ જોઈને ચીસો પાડવા માંડી અને કહ્યું કે હું બળું છું માટે સમાધિ વાળાને પણ આત્મજ્ઞાન જરૂર પડે છે અને પોતાના સ્વરૂપ આત્મ ન જાણે ને દેહ માને તો તેણે ઘણી કાચબ રહી જાય છે. પોતાના દેહમાં જ્યાં સુધી ટળતો નથી ત્યાં સુધી એ પૂર્ણતા એને પ્રાપ્ત થતી નથી. અને અમે તે હરિભક્તને સમજાવ્યું છે તારું સ્વરૂપ તો આત્મા છે અને દેહ નથી અને આ લાડકીબાઈ નામ એ ભાટનો દેહ તે તું નથી અને જે અછેદ અભેદ એવો જે આત્મા તે તારું સ્વરૂપ છે. મહારાજ અહીંયા સમજાવે છે લાડકીબાઈને કે આ જે તારું શરીર છે આ જે તારું નામ છે આ વાસ્તવિક તમારું સ્વરૂપ નથી. તમારું સ્વરૂપ તો ચૈતન્ય રૂપ જે અભેદ છે અછેદ છે એવું જે આત્મા છે એ આત્મા એ તમારું સ્વરૂપ છે. પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું કે ગણપતિના સ્થાનકે ચાર પાંખડીઓનો કમળ છે ત્યાં જઈને તારું રૂપ જો. પછી સમાધિ મહારાજે પુનઃ કરાવી આવું જ્ઞાન આપી અને આત્મનિષ્ઠાને કરાવી અને મહારાજે પુનઃ એને એ સમાધિ કરાવી ત્યારે એ સમાધિની અંદર પ્રથમ તો ગણપતિનું જે સ્થાન ત્યાં જઈને પોતાના સ્વરૂપને જોવાનો પ્રયત્ન કર્યો. અને જ્યારે સમાધિ વાળો એટલે કે ભક્ત એને ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે અને પ્રકાશ થાય છે. ત્યાં એને એ પ્રકારનો નાદબ્રહ્મ આ નાદબ્રહ્મની વ્યાખ્યા વાળા ભક્તો હું ફરી એક વખત સમજાવીશ કારણ કે આખું આ એક યોગ શાસ્ત્ર છે અને એ નાદબ્રહ્મનું પણ એક બહુ મોટો એનું રહસ્ય એનું વિજ્ઞાન રહેલું છે પણ એ આપણે એક અલગ એના સેશનની અંદર સમજીશું. પણ અહીંયા અત્યારે આપણે મહારાજજી આપણને સમજાવવા માંગે છે એ છે કે જ્યારે ગણપતિના સ્થાનકે જઈને એને જ્યારે દર્શન કર્યા આત્મનિષ્ઠાને જ્યારે પોતાના સ્વરૂપને જોયું ત્યારે તેને નાદ સંભળાયો અને પ્રકાશ પણ દેખાયો. તેથી પર બ્રહ્મસ્થાનને વિશે જઈને જ્યારે વિશે જાય છે ત્યારે તેને નાદ પણ ઘણો સંભળાય છે અને પ્રકાશ પણ ઘણો સંભળાય છે. પછી બ્રહ્મસ્થિતિને જયારે જીવાત્મા પામી ત્યારે એને નાદની અંદર અને બ્રહ્મસ્તત્વની અંદર એને એ વિશેષ પણ પ્રકાશ જણાણું છે અતિશય દેખાય છે. અને તેથી પર જયારે વિષ્ણુ સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય છે અને તેથી તેજ પણ અધિક અતિશય દેખાય છે. એવી જ રીતે જેમ જેમ ઊંચા ઊંચા સ્થાનકને વિશે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે અને વધુ પ્રકાશ દેખાય છે. જેમ જેમ જીવાત્માની સ્થિતિ એ જયારે ઉનાળની અંદર આમ ઉતરે અને ઊંચી એટલે કે જે સ્થાનો છે એમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની જેમ નજીક જાય છે જીવાત્મા એમ પરમાત્માનું જે તેજ છે એ તેજના પુંજ પણ વધારે દેખાય છે અને નાદ બ્રહ્મની સ્થિતિ પણ એની એ વધારે એને ઉચ્ચ સંભળાય છે. અને એવી રીતે જેમ જેમ ઊંચા સ્થાનકને વિશે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે અને વધુ વધુ પ્રકાશ દેખાય છે. અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે અને અતિશય નાદ થાય છે ને કડાકા અતિશય સંભળાય છે. બહુ ઘનઘોર અવાજ એની અંદર પણ એને સંભળાય છે. તે ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાયરપણું આવી જાય. મહારાજ કે ગમે તેવી સ્થિતિ વાળો હોય તો પણ આ બ્રહ્માંડનું રહસ્ય એવું છે પરમાત્માની રચના એવી છે કે એની જયારે વાસ્તવિક સ્વરૂપના દર્શન થાય ત્યારે આપણે એને સહન કરી શકીએ એવી જીવાત્માની સામર્થ્ય નથી. અહીંયા કહેવાનો ભાવ અર્થ એવો છે કે જીવાત્મા એ સમજવા એને માણવા એ સમર્થ નથી એટલે સાધને કરીને સમર્થ નથી. કૃપા થાય તો એ સહજ બની જાય છે. અને એટલા માટે વાલા ભક્તો જો મહારાજે અહીંયા દ્રષ્ટાંત દીધું જો અર્જુનજી ભગવાનના અંશ હતા અને મહાશુરવીર હતા સાધને કરીને હતા તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહીં. ભગવાનની જ્યાં સુધી કૃપા ન થઈ ત્યાં સુધી એમને વિશ્વરૂપ જોવા સમર્થ થયા નહીં, અને ભગવાને વિશ્વરૂપના દર્શન કરાવ્યા તો પણ એને જીરવા સમર્થ થયા નહીં. શેના કારણે? સાધને કરીને. જ્યાં સુધી ભગવાનની કૃપા ન થઈ અને ભગવાનની શરણાગતિ એમને ન સ્વીકારી, ભગવાનના શરણે થઈને ભગવાનના બળે કરીને જો બળવા કરવા પ્રયત્ન ન કર્યો ત્યાં સુધી એ સ્થિતિ એમની થઈ નહીં, સમર્થ નહીં. માટે એમ બોલ્યા છે, હે મહારાજ, આ રૂપ જોવાને હું સમર્થ નથી, માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું મન તમારું દર્શન કરાવો. એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિશે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય તેવા કડાકા થાય છે, એમ જેમ સમુદ્ર મર્યાદા મેલે અને જેવો તેજ સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી. તે સારું દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું, એટલે દેહાભિમાન. અહીં મહારાજ આ જે પણ વાત કરે છે વાલા ભક્તો, દેહાભિમાનના અનુસંધાને કરે છે. જ્યાં સુધી દેહાભિમાન ટળતું નથી, દેહને મિથ્યા માનતું નથી, આત્મા સ્વરૂપને નિષ્ઠા દ્રઢ થતી નથી, ત્યાં સુધી જીવાત્મા અહંકારે યુક્ત રહે છે. અને અહંકારે યુક્ત રહેવાને કારણે એ જીવાત્મા એ ભગવાનની કૃપાની અંદર એ આનંદ અનુભવી શકતો નથી, ને એને જોવા પણ અને પામવા પણ સમર્થ થતો નથી. એટલે મહારાજ અહીંયા સમજાવે છે કે તે સારું દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. એમ એમ અને એમ જે સમાધિ થાય છે તેને તેના બે ભેદ છે, અને જે પોતાના દેહના અભિમાનને ત્યાગ કરી આત્મનિષ્ઠાને દ્રઢ કરીને જ્યારે ભગવાનના દર્શન કે ભગવાનને પામવાનો દાખલો કરે છે ત્યારે એની બે પ્રકારની સ્થિતિ અહીંયા મારા સમજાવી છે. આ પ્રત્યેક વચનામૃતના શબ્દો વાલા ભક્તો જેમ શરૂઆત કરી કે ભગવાનને અતિ કૃપા કરીને સમજાવ્યા છે. આપણે જીવાત્માને જે દાખલો જન્મ મરણનો ફેરો જે ટાળવો છે એ ભગવાનની કૃપા વગર એ જ્ઞાન સમજણ એને પચાવવું પણ સહન નથી. આ સરળ નથી, આ જ્ઞાનને સમજવું એ સરળ નથી, સહજ નથી. આપણને બોલવામાં ઘણી વખત બહુ સરળ લાગતું હોય અને ઘણી વખત આને સમજવાની અંદર ઘણા આપણને વિટમણાઓ પણ થતી હોય, પણ જ્યારે એમાં પૂર્ણ વિશ્વાસ આપણે કરીએ ને એને અનુસરીએ તો આ જ સાધન આપણને અક્ષરધામ સુધી પહોંચાડવાનું સાધન બની જાય છે. અહીંયા મહારાજ એ જે ભેદ છે સમાધિ સ્થિતિની અંદર જે ભેદ છે એમાં બે પ્રકારની સમાધિનો મહારાજે ભેદ સમજાવ્યો છે. એક તો પ્રાણાયામ એ કરીને પ્રાણનો નિરોધ થાય છે, તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે. આ એક પ્રકાર મહારાજે બતાવ્યો. આપણા જે પંચ પ્રાણ છે, આપણે એક વિજ્ઞાન છે, યોગ કળા છે, અને એનું પણ હું જયારે યોગ ઉપર જયારે સેશન આપણે લઈશું ત્યારે હું એની ઉપર ડિટેલમાં છણાવટ આપને સમજાવીશ. અહીંયા મહારાજની જે વાત સમજાવવાની છે એ છે, એક તો શરીરની યોગ સાધના દ્વારા, સાધના જેમ ઋષિ મુનિઓ કરતા હતા, તપ દ્વારા એ યોગ દ્વારા એ પોતાના જે પંચ પ્રાણ એને કંટ્રોલ કરતા હતા. પાન અપાન વ્યાયામ સમાન આ બધા જે પંચ પ્રાણ જે શાસ્ત્રોએ બતાવ્યા છે જેનાથી સમગ્ર શરીરની પ્રકૃતિ એ સંચાલિત થાય છે, એ પ્રાણના કંટ્રોલે કરીને જ્યારે જીવાત્મા પોતાના ચિત્તને કંટ્રોલ કરે, અને ચિત્તને કંટ્રોલ એટલે ચિત્ત નિરોધાય. આપણે જયારે પૂજા કરતા હોઈએ ત્યારે સૌથી પહેલા શાંતિ પાઠ કરવામાં આવે છે. એમાં કહેવામાં આવે છે ચિત્ત વૃત્તિ નિરોધાય શાંતિ પાઠમ પઠે. જે ચિત્તની વૃત્તિ, ચિત્તનો સ્વભાવ ચંચળ છે અને એ ચંચળ સ્વભાવ ગમે ત્યાં ભટક્યા કરે છે, એટલે ચિત્તની વૃત્તિને ગમે ત્યાં ભટકતી અટકાવીને ભગવાનના સ્વરૂપની અંદર સ્થિર કરવા માટે એ ચિત્તને નિરોધ કરવું પડે, ચિત્તને આવરણ કરવું પડે. અને એ આવરણ કેવી રીતે થાય? તો જો અષ્ટાંગ યોગ અથવા તો જેને સાધન યોગ કરીને જેને એ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે એ પોતાના સાધનના બળે કરીને, સાધનાના બળે કરીને એ પોતાના પંચ પ્રાણને, કારણ કે એમ શાસ્ત્રમાં લખ્યું કે પ્રાણ છે ને જે બ્રહ્મનરેન્દ્રની અંદર સ્થિર રહેલો છે, પછી જેમ જેમ નીચે ઉતરે એ આપણા જે અંગની અંદર જયારે પ્રસરે છે ત્યારે અલગ અલગ સ્થાનોએ અલગ અલગ પ્રભાવ ઉત્પન્ન કરતા હોય છે. અને એ જ્યાં સુધી એની અંદર કંટ્રોલ ન હોય, એની અંદર નિયંત્રણ ન હોય, એનો નિરોધ ન હોય, તો એના કારણે ચિત્ત પણ ભટક્યા કરે છે, પ્રાણ પણ ચંચળ થઈ જાય છે અને એના પરિણામ સ્વરૂપે ચિત્ત પણ ચંચળ થાય છે. એટલે પહેલું મહારાજે અહીંયા સાધન બતાવ્યું કે એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય. પ્રાણાયામ એક યોગ સાધનનું માધ્યમ છે અને એ સાધને કરીને પ્રાણનો નિરોધ થાય, પ્રાણ કંટ્રોલમાં આવે. અને એ પંચ પ્રાણ જયારે કંટ્રોલમાં આવે તે ભેળો ચિત્ત પણ એ નિરોધ થાય છે, ચિત્ત પણ એના કંટ્રોલની અંદર આવે છે. અને બીજો પ્રકાર હવે મહારાજ સમજાવે છે. પહેલો સાધન દશાનો મહારાજે માર્ગ બતાવ્યો, જે સાધને કરીને, યોગ સાધનાએ કરીને, સાધનાએ કરીને એ પ્રાપ્તિ થાય છે. અને હવે બીજો પ્રકાર મહારાજ સમજાવે છે, જે ચિત્તનો નિરોધ કરીને પ્રાણનો નિરોધ કરવો. ચિત્તનો નિરોધ એટલે એ જ્ઞાન માર્ગ બતાવ્યો મહારાજ, કે ભગવાનનું મહાત્મ સમજીને જે મહારાજે શરૂઆત વચનામૃતમાં કરી, આત્મનિષ્ઠા દ્રઢ કરવી, અને જે ભગવાનનું મહાત્મ જ્ઞાન એને જયારે જીવાત્મા દ્રઢ કરે છે એ તો અવશ્ય કરવું એવું મહારાજે લખ્યું. એનો અર્થ સમજાવ્યું આગળ આપણે શરૂઆતમાં વાંચ્યું કે સાધન દર્શા કરતા કૃપા દ્રષ્ટિ જે છે ભગવાનની એ જીવાત્મા માટે વધારે ફળદ્રુપ બને છે. અને એવું ભગવાનનું જ્યાં સુધી આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ નથી સમજાણું ત્યાં સુધી જીવાત્માના કાર્યની અંદર કસર રહી જાય છે. કારણ કે અહંકાર, સાધન દશાની અંદર અહંકાર આવવાના બહુ ચાન્સીસ હોય છે. ઘણા ભક્તોને આપણે જોયા છે જીવનની અંદર, સંપ્રદાયની અંદર, કે જેને અતિ ભક્તિ કરી છે, અતિ ભગવાનનું ભજન કર્યું છે, અતિ વ્રત તપ કર્યા છે, પણ એ તપના અહંકારની અંદર આવી જાય છે અને પછી ભગવાનનો આશ્રય પણ એનામાં છૂટી જાય છે, ભગવાનની શરણાગતિ છૂટી જાય છે અને એને કરીને એ જીવાત્મા પછી જતે દિવસે વિમુખ થાય છે. એટલે મહારાજ કહે છે કે ભગવાનનું મહાત્મ, આત્મજ્ઞાન અને ભગવાનનું મહાત્મ. આત્મજ્ઞાનની વ્યાખ્યા પણ મહારાજે અગાઉ વચનામૃતમાં કરી છે કે જગતના વિષયોમાંથી અનાસક્તિ, માયાની જે રચના છે એનાથી અનાસક્તિ. ત્યાં સુધી આગલા વચનામૃતમાં જ મહારાજે કીધું કે પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષની જે રચના છે ત્યાંની અંદર પણ અનાસક્તિ થાય, કેવળ એક પરમાત્માના સ્વરૂપની અંદર પ્રીતિ હોય, એને મહારાજે કીધું કે એને આત્મનિષ્ઠા દ્રઢ કરી કહેવાય. એટલે કે આત્માને સત્ય માને તો આત્મા જેવું સચ્ચિદાનંદ રૂપાય, જે શાસ્ત્રોએ કહ્યું છે કે એવું સત અને ચિત્ત અને આનંદ સ્વરૂપ એવું જે સ્વરૂપ છે એની અંદર જીવાત્મા હેત કરે, એવું પોતાના આત્માને જો ઓળખે તો જ એ પરમાત્માના સ્વરૂપની અંદર પ્રીતિ થઈ શકે, અન્યથા એ પ્રીતિ થતી નથી. એટલે આત્માના સ્વરૂપને દ્રઢ કરી અને પરમાત્માનો જે મહાત્મ સમજવું અને એને કરીને ચિત્તને પહેલા નિરોધ કરે, ચિત્તની વૃત્તિને ભગવાનમાં પોરવી. મહારાજ કહે કે જ્યારે બીજો પ્રકાર કે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે, એટલે જેને ચિત્ત ભગવાનના સ્વરૂપની અંદર પોરવી દીધું, સમજણે કરીને, જ્ઞાને કરીને, મહાત્મે કરીને જ્યારે ભગવાનનો એક વખત દાસ બની ગયો, પછી એને એ ઓટોમેટિકલી એનું જે હૃદય છે, એનું મન છે, એની ઇન્દ્રિયો છે, એ બધું પરમાત્માના રાજીપાને અર્થે કાર્ય કરતું થઈ જાય અને ભગવાનને રાજીપાને અર્થે, ભગવાનને પ્રાપ્તિને અર્થે જયારે કાર્ય કરતું થાય ત્યારે એને જીવનની અંદર પછી એના પંચ પ્રાણ પણ એના નિયંત્રણમાં આવે છે. તે ચિત્તને નિરોધ ક્યારે થાય? હવે મહારાજ અહીંયા ચિત્તને નિરોધ કરવાનો ઉપાય આપણને સમજાવે છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય? તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે પ્રીતિ જોડાય. મહારાજે અહીંયા બહુ સુંદર વાત લખી. આ વાલા ભક્તો, સરળ વાક્ય નથી, આ વાક્ય અતિ મહત્વનું છે, અતિ ગંભીર છે. મહારાજ અહીંયા બહુ સ્પષ્ટ સમજાવે છે કે ચિત્તને નિરોધ ક્યારે થાય, મનની વૃત્તિ સમજણે કરીને. હા, પેલા સાધન દશામાં બતાવ્યું કે પ્રાણને નિરોધ કરીને ચિત્તને નિરોધ થાય, અને હવે મહારાજ બીજો પ્રકાર બતાવે છે, જે મહારાજે સર્વપ્રથમ વચનામૃતની અંદર શરૂઆતની અંદર મહારાજે કીધું કે ભગવાનનો મહાત્મા અને આત્મનિષ્ઠાને દ્રઢ કરવી, એનું સાધન મહારાજ એના અનુસંધાને અહીંયા મહારાજ વાત લખે છે કે ચિત્તનો નિરોધ ક્યારે થાય? તો જ્યારે સર્વ ઠેકાણેથી, સર્વ ઠેકાણે એટલે તમામ પદાર્થો, ચર અચર તમામ વિષયોની અંદરથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે જોડાય. એક ભગવાન, અહીંયા શબ્દ મહારાજે એક શબ્દ વાપર્યો, એક પરમાત્માને વિશે આપણી વૃત્તિ સ્થિર થાય અને જોડાય. અને તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય? હવે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય? પહેલા મહારાજે પરિણામ સાધન બતાવ્યું કે ચિત્તનો નિરોધ કેવી રીતે થાય, તો ભગવાનમાં વૃત્તિ જોડાય. હવે મહારાજ બી એનો ઉપાય બતાવે છે કે ભગવાનમાં વૃત્તિ ક્યારે જોડાય, ત્યારે અને તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય? તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટે. આ જગતની અંદર જીવાત્મા છે ને પોતાની વાસનાના કારણે બધે બંધાય છે, અને એવી વાસના વિષયોમાંથી, એ પદાર્થોમાંથી, એ દેહાભિમાનમાંથી, એ તમામ પ્રકારની જે વાસના છે એ વાસના તૂટે અને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય. મહારાજે બહુ સુંદર શબ્દ વાપર્યો, ભગવાનના સ્વરૂપની વાસના. આ વાસનાનો શબ્દ કેવો આમ તોછડી જેવો લાગે છે, પણ એ જ વાસના જ્યારે ભગવાન સંબંધી થાય છે ત્યારે પરમ કલ્યાણકારી થઈ જાય છે, જીવાત્મા વ્યસની થઈ જાય છે. વ્યસનનું સ્વરૂપ શું છે? કે જીવાત્માને એના વગર ચાલી શકે એમ નથી, એ એકમેક થઈ જાય છે, ઓતપ્રોત થઈ જાય છે, એની અંદર ભળી જાય છે, એમાં રંગાઈ જાય છે, એમાં ઘૂળી જાય છે. એમ પરમાત્માની અંદર જ્યારે આપણે ચિત્તને ઘોળી દઈએ, પરમાત્માની અંદર ચિત્તને પોરવી દઈએ, પરમાત્માને મય થઈ જઈએ, જેને શાસ્ત્રોએ બ્રહ્મમય કીધું, એવા જયારે સ્થૂળ સૂક્ષ્મ કારણ આદિ જે શરીરના દેહાભિમાનને મુક્ત થઈ અને ભગવાનની અંદર આપણે મન પોરવી દઈએ, ચિત્તને પોરવી દઈએ, ભગવાનના થઈને રહીએ, એટલા માટે એને વ્યાસના પછી પરમાત્મા વગર ચાલતું નથી, એનો વ્યસની થઈ જાય છે. એ ભગવાનમાં ચિત્ત પોરવવાની રીત મહારાજ અહીંયા સમજાવી છે. ત્યારે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય? તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટી અને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય, ત્યારે તે વૃત્તિ કોઈની ઠેરાવી ભગવાનના સ્વરૂપમાંથી, કોઈની હટાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હટે નહીં. પછી ગમે તેટલી માયા બળ કરે, કોઈ કાળકર્મ બળ કરે, તો પણ એ ભગવાનના મૂર્તિમાંથી, ભગવાનના સ્વરૂપમાંથી વૃત્તિ હટે નહીં. ક્યારે ન હટે? એકમેક થઈ ગયો, એક રસ થઈ ગઈ હોય ત્યારે. એવી એક રસ કરવાની આપણે આ પ્રયત્ન, આપણો પુરુષાર્થ એવો ભગવાનની સ્વરૂપની અંદર એક રસ થવા માટેનો છે. મુક્તિનું સ્વરૂપ પણ મારા ભક્તો વેદોએ એ જ બતાવ્યું છે કે ભગવાનમય થઈ જવું. આપણે પરમાત્મામાં ગતિ, આપણે ગુરુમંત્ર જે મહારાજ શ્રી પાસે જયારે લેતા હોઈએ, સંતો મહામંત્ર લેતા
હોય ત્યારે એની અંદર આ શબ્દ આવે છે. કોઈ પણ સંપ્રદાયની અંદર દરેકના ગુરુમંત્ર છે, એના ઉચ્ચારણ મોટેથી ન થાય પણ શાસ્ત્રોની અંદર એનો વિધિ બતાવ્યો છે. એમાં એક શબ્દ આવે છે ત્વમ ગતિર્મમ, એની અંદર એક શબ્દ આવે છે કે ત્વમ, તમારામાં મારી ગતિ થાવ, તમારામાં મને ભેળવો. તમારામાં મને ભેળવો એટલે શરીરથી આપણે અવસ્થાથી તો જીવ જીવ જ રહેવાનો છે પણ વૃત્તિએ કરીને ચિત્તે કરીને ભગવાનમાં એ પ્રેરાઈ જાય છે, ભગવાન નો થઈ જાય છે, ભગવાનમય થઈ જાય છે. એવી મહારાજ અહીંયા સ્વરૂપની નિષ્ઠા સમજાવી છે કે ત્યારે તે વૃત્તિએ કોઈ હટાવી હટે નહીં. અને જેમ કોઈ કૂવો હોય, પછી મહારાજ આ વાતને સરળતાથી સમજાય એટલા માટે એક સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર 20 કોસ ફરતા હોય અને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તો તે પ્રવાહમાં જોર હોય નહીં. આપણે મનની વૃત્તિ પણ આવી રીતે અનેક ઠેકાણે જ્યાં સુધી ભટક્યા કરે છે ત્યાં સુધી એ વૃત્તિની અંદર એ શક્તિ નથી આવતી. ત્યાં સુધી જેમ 20 કોસનું પાણી હોય, જે વિદેશમાં છોકરાઓ જન્મીને મોટા થયા છે કદાચ એમને આ 20 કોસ એટલે ખ્યાલ નહીં આવે. પેલા ખેતરની અંદર પાણી વાળવા માટે, પાણી ખેતરમાં પાવા માટે કોસ ચાલતા, ખેતરની અંદર કુવાની અંદર કોસ લાવતા અને એની અંદર એ 20-20 ગૌ સુધી એ પાણી પહોંચાડતા. એટલે એવો જે 20 કોસિયા જે ફરતા હોય એની અંદર જયારે પાણીનો પ્રવાહ અલગ અલગ દિશામાં જયારે જતો હોય ત્યારે તમામની શક્તિ ક્ષીણ હોય, ઓછી હોય અને એ પૂરી તાકાત ન કરી શકે. એમ મહારાજ અહીંયા દ્રષ્ટાંત એવું સમજાવે છે કે આપણું મન પણ, આપણું ચિત્ત પણ જ્યાં સુધી સંસારના વિષયોની અંદર અલગ અલગ ઠેકાણે આપણે ભટક્યા કરે છે અથવા તો એની અંદર આપણી ત્યાં સુધી આત્મનિષ્ઠાનું જે બળ છે, આત્મનિષ્ઠાનું જે શક્તિ છે એ પરમાત્મા સુધી પહોંચવામાં મદદરૂપ બનતી નથી. અને જેમ પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે પ્રવાહમાં જોર હોય નહીં અને 20 કોસનો પ્રવાહ ભેળો કરીએ તો નદી જેવો અતિશય બળવાન પ્રવાહ થાય તે કોઈનો હટાયો પાછો હટે નહીં. જ્યારે 20 કોસનું એ ધારાઓનું પાણી એક જયારે એક ધારામાં ભળે ત્યારે એનો પ્રવાહ એ પ્રચંડ પ્રવાહ થાય અને એની શક્તિ પણ ઘણી થાય અને પછી કોઈની અટકાવી અટકતી નથી. એમ આપણે પણ જયારે મનની વૃત્તિઓને, આપણા ચિત્તને આ સંસાર વિષયો માયામાંથી જયારે વાસનાઓને ટાળીને ભગવાનના સ્વરૂપની અંદર જયારે આપણે પરવરીને આપણે પ્રયત્ન એ દિશાની અંદર જયારે કરીએ ત્યારે પૂર્ણ શક્તિથી એ આપણી જે વૃત્તિ છે એ ભગવાન સુધી પહોંચી શકે છે. અને એક સુંદર સરળતાથી સમજવા માટે વાલા ભક્તો એક દ્રષ્ટાંત આપું કે આપણે નાનપણમાં સ્કૂલની અંદર ભણતા ત્યારે એક દ્રષ્ટાંત એવું આવતું, ભણવાની અંદર પાઠ આવતો કે એકતા, એક રૂપતામાં એક ખઠિયારો એટલે લાકડા કાપનાર હતો અને અલગ અલગ લાકડીઓ એને ભારામાં આપી ત્યારે અલગ અલગ લાકડીઓ તોડી નાખી પણ જયારે ભારો એક થયો ત્યારે એ ભારાને પછી તોડી શક્યો નહીં. એમ આપણી મનની વૃત્તિઓ પણ મહારાજ અહીંયા દ્રષ્ટાંત સમજાવે છે કે જ્યાં સુધી અલગ અલગ વહેંચેલી હશે, અલગ અલગ વિષયોમાં આસક્ત હશે ત્યાં સુધી આપણને પણ આપણી શક્તિ અથવા તો આપણા જે પુરુષાર્થ છે એમાં આપણને જોઈએ એવી સફળતા મળશે નહીં. એવી રીતે એક રૂપ થઈ અને જયારે આપણે પ્રવાહ ભગવાનના સ્વરૂપની અંદર આપણે વાળશું તો જ આપણે ભગવાન સુધી પહોંચવા સમર્થ થશે. તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય, નિર્વાસનિક અહીંયા શબ્દ વાપર્યો એટલે સંસારિક માયિક જે વાસનાઓ છે એના માટે, જેની વૃત્તિ નિર્વાસનિક થાય ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે. એટલે સંસારમાંથી અનાસક્ત થઈએ પછી આ કયો માર્ગ છે? આ બીજા પ્રકારનો માર્ગ છે. પહેલો સાધનાનો માર્ગ મહારાજે બતાવ્યો, યોગે કરીને પ્રાણ પંચ પ્રાણને કંટ્રોલ કરીને ચિત્તને કંટ્રોલ કરવું. અને અત્યારે મહારાજ મહાત્માનો મહિમા સમજાવે છે કે ભગવાનનો, જયારે મહાત્મા જીવાત્માને સમજાય છે, આત્મ સ્વરૂપ સમજાય છે ત્યારે જીવાત્માને એ નિર્વાસનિક થઈને સંસારના વાસનાઓથી મુક્ત થઈ અને ભગવાનની વૃત્તિ, ભગવાનની અંદર વૃત્તિને સ્થિર કરવા જયારે મહેનત કરે છે ત્યારે તેનું ચિત્ત એ ભગવાનના સ્વરૂપમાં જોડાય છે. અને જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય, અહીંયા મહારાજે સ્પષ્ટીકરણ કર્યું કે જેના ચિત્તની અંદર સંસારના સુખની વાસના હોય તે તો શ્રોત્રેન્દ્રિય દ્વારે અનંત જાતના જે શબ્દ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાય છે. જ્યારે કાને કરીને કઈ શબ્દ સંભળાય ત્યારે જેવા પ્રકારનો શબ્દ સંભળાવાનો હોય ત્યાં એની વૃત્તિ જાય, એવા પ્રકારના વિચારો, એવા પ્રકારનું મન એનું થાય. અને તે જ રીતે ત્વચા ઇન્દ્રિય કરીને હજારો જાતના જે સ્પર્શ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાય છે. તે જ રીતે જેમ ત્વચા છે એનો જયારે હજારો પ્રકારના અલગ અલગ સ્પર્શ થતા હોય ત્યારે એની વૃત્તિઓ પણ એ સ્પર્શના માધ્યમે કરીને અલગ અલગ જગ્યાએ આપણી ફંટાતી હોય છે. તે જ રીતે નેત્ર ઇન્દ્રિય કરીને હજારો જાતના જે રૂપ તેને વિશે ફેલાય છે. આ જગતની અંદર આ પંચ ઇન્દ્રિયો જે છે ને એ શાસ્ત્રોમાં બહુ સુંદર એનું વર્ણન કર્યું છે કે જીવ છે ને એ આ ઇન્દ્રિયોને માધ્યમે કરીને સમગ્ર વિશ્વમાં પ્રસરે છે. આમ તો જીવ શરીરની અંદર બધ અવસ્થામાં છે પણ ઇન્દ્રિયોના માધ્યમે કરીને સમગ્ર વિશ્વની અંદર એને કલ્પના કરો તો એને ક્યાં ક્યાંય એની વૃત્તિ ભટકતી હોય, પહોંચતી હોય. અહીંયા આગળ મહારાજી બતાવે છે કે આ જગતના જે અનેક પ્રકારના રૂપ છે એને જોવે છે પછી એ રૂપની અંદર આસક્ત થાય છે અને એવી રીતે એમાં બંધાય છે. તેમજ રસ ઇન્દ્રિયની વૃત્તિ હજારો જાતના જે રસ તેમાં ફેલાય છે એ જ રીતે રસ ઇન્દ્રિયોનો ઉપયોગ કરે ત્યારે એ સ્વાદના માધ્યમે કરીને અનંત પ્રકારના જે સાંસારિક વ્યવહારિક જે સ્વાદો છે, આ જગતના માયિક સ્વાદો છે, એની અંદર જીવાત્મા લોલુપ્ત થાય છે. તેમજ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિએ તે અનંત જાતની જે ગંધ તેમાં ફેલાય છે, એ જ રીતે નાસિકા ઇન્દ્રિયનો પણ ઉપયોગ કરીને જગતની અંદર એ ફેલાય છે. તેમજ કર્મેન્દ્રિયની વૃત્તિઓ પણ પોતપોતાના વિશે હજારો પ્રકારે ફેલાય છે. કર્મેન્દ્રિયો દ્વારા એટલે હાથ પગ વગેરે જે કર્મેન્દ્રિયો છે એના દ્વારા પણ જીવાત્મા જે પ્રકારનું કર્મ કરે છે, જે પ્રકારની વસ્તુ જુએ છે, જે પ્રકારના પદાર્થને અનુભવે છે, એ પ્રકારની અંદર એટલે એવા વિષયની અંદર એ આસક્ત થાય છે, એમાં બંધાય છે, એમાં મોહાય છે. આ મોહનું રૂપ ટાળવા માટે, કારણ કે નિર્વાસનિક થવાનું છે એટલે આ વસ્તુને સમજો. અનુસંધાન રાખશો ને વાલા ભક્તો તો વચનામૃત બહુ સરળ છે. વચનામૃત જેવો ગ્રંથ મેં ઘણા બધા ગ્રંથોનો અભ્યાસ કર્યો છે, જે થોડો ઘણો એની અંદર મને સૌથી જો શ્રેષ્ઠ કોઈ શાસ્ત્ર લાગ્યું હોય તો એ ભગવાન શ્રી હરિની પરાવાણી વચનામૃત. કારણ કે આમાં મહારાજે અનંત રહસ્યોને બહુ સરળ કરીને સમજાવ્યા છે. આપણે એકાગ્ર ચિત્ત કરીને મન કરીને જો વાંચીએ ને તો આમાં તમામ શબ્દો આપણા હૃદયની અંદર સ્પર્શી જાય, આપણા બુદ્ધિની અંદર ઉતરી જાય અને આપણા ચિત્ત અહંકારને ટાળીને ભગવાનના સ્વરૂપની અંદર એકાકાર કરી દે એવા સમર્થવાન શબ્દો છે. મહારાજ અહીંયા બહુ સુંદર વાત સમજાવી. તેમજ કર્મેન્દ્રિયની વૃત્તિઓએ પણ પોતપોતાના વિષયે હજારો પ્રકારે ફેલાય છે. એવી રીતે દશેન્દ્રિયો ના દ્વારે એનું અંતકરણ છે તે હજારો પ્રકારે ફેલાયું છે. જે અંતકરણ છે એ ઇન્દ્રિયોના માધ્યમે કરી સમગ્ર વિશ્વની અંદર હજારો પ્રકાર એટલે વિવિધ પ્રકારોની અંદર, વિવિધ રસોની અંદર, વિવિધ વિષયોની અંદર, વિવિધ રૂપોની અંદર એ પ્રસરી જાય છે એટલે એકાકાર રહેતું નથી. ત્યારે જયારે ચિત્ત તે ભગવાનનું ચિંતવન કરે અને મન તે ભગવાનનો જ ઘાટ ઘડે અને બુદ્ધિ તે ભગવાનના રૂપનો જ નિશ્ચય કરે અને અહંકાર તે હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું એવું અભિમાન ધરે ત્યારે એની એક વાસના થઈ જાણવી. આ જે હજારો સ્વરૂપે આપણી જે ચિત્તની વૃત્તિ જે સમગ્ર વિશ્વની માયાની અંદર પ્રસરેલી છે એ એકરૂપ ક્યારે થાય? અહીંયા મહારાજે એનું સુંદર ઉદાહરણ સાથે મહારાજે આપણને સમજાવ્યું અને મહારાજે એનો ઉપાય બતાવ્યો. તે ચિત્ત ભગવાનનું ચિંતવન કરે. આપણા મનની અંદર અખંડ ચિંતવન કોણ હોવું જોઈએ? અહર્નિશ રાત્રિ દિવસ આપણે ભગવાનનું ચિંતવન કર્યા કરીએ. એટલે આપણે કહીએ છીએ ને ખાતા બેસતા ઉઠતા સૂતા જમતા કાર્ય કરતા દરેકની અંદર મનની અંદર ભગવાનને ચિંતવતા રહેવા, ભગવાનની મૂર્તિનું અનુસંધાન અખંડ રાખવું. એટલે જયારે ચિત્ત ભગવાનનું ચિંતવન કરે અને મન તે ભગવાનનો ઘાટ કરે, મનની અંદર સંકલ્પ પણ પરમાત્માના જ થતા હોય, પરમાત્માને અર્થે જ થતા હોય એવા જયારે મન પણ ઘાટ કરે અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો જ નિશ્ચય કરે, બુદ્ધિ પણ આપણી પરમાત્માના સ્વરૂપની અંદર જ દ્રઢતા કરાવે, નિશ્ચય કરાવે અને તે અહંકાર છે આપણો જે અહંકાર, અહંકારરૂપી જે આત્મા છે ને એ પણ કેવો અહંકાર હોય. અહીંયા મહારાજે બહુ શબ્દ સુંદર વાપર્યો છે. મહારાજ કે હું આત્મા છું અને ભગવાનનો ભક્ત છું. ખાલી આત્મનિષ્ઠા એટલી જ નથી સમજાવી વાલા ભક્તો, મહારાજે સુંદર એનું સાધન પણ બતાવ્યું. મહારાજ કે આત્મનિષ્ઠા તો દ્રઢ કરે પણ સાથે સાથે ભગવાનનો હું દાસ છું આવી ભાવના પણ જીવનની અંદર એ સમજણની અંદર જયારે પ્રેરાય, એવો જયારે અહંકાર એવો તે હું આત્મા છું ને ભગવાનનો દાસ છું એવું અભિમાન કરે અને ગૌરવ થવો જોઈએ. અભિમાન અહીંયા શબ્દ ગૌરવ માટે વાપરવામાં આવ્યો છે, નાહકનું અભિમાન નહીં પણ ભગવાનના ભક્ત થયાનું અભિમાન, કે મને ભગવાન મળ્યા છે એનું અભિમાન, એનું ગૌરવ. એવું ગૌરવ મહારાજ જયારે જીવાત્મા અનુભવે ત્યારે એની એક વાસના થઈ જાણવી. કોની વાસના? ભગવાનની વાસના. આગળ મહારાજે શબ્દ વાપર્યો ને કે ભગવાનની વાસના, સ્વરૂપની વાસના થાય એવી ભગવાનની વાસનાને અહીંયા દ્રઢ થઈ જાણવી. અને પ્રાણે કરીને જે ચિત્ત નિરોધ થાય તે તો અષ્ટાંગ યોગે કરીને થાય. મેં પહેલા વાત સમજાવી કે પ્રાણને નિરોધ કરીને ચિત્તને નિરોધ કરવા જશો એ સાધન દશા છે, સાધન યુક્ત છે. મહારાજ કે અષ્ટાંગ યોગ એના માટે સિદ્ધ કરવા પડે અને એ અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા એટલા સરળ નથી, કારણ કે એના માટે બહુ સાધના કરવી પડે, બહુ તપ કરવું પડે, એના માટે બહુ એના નિયમોનો એનો અનુસરવા પડે. જે આજના જીવનની અંદર આ કળિયુગના હળહળની પ્રવૃત્તિની અંદર આપણા રોજબરોજની જિંદગી અંદર એ એટલું સરળતાથી સંભવ નથી, અશક્ય પણ નથી. જો કોઈ નિષ્ઠા અને દ્રઢતા કરે તો એ અષ્ટાંગ યોગ સાધી શકે છે, કરી શકે છે, પણ એવો સમય, સંપત્તિ, શક્તિ, સામર્થ્ય એવી દરેકની પાસે ન હોય. એટલા માટે મહારાજ કહે છે કે પ્રાણે કરીને ચિત્તને નિરોધ થાય છે તે તો અષ્ટાંગ યોગે કરીને થાય છે. ને અષ્ટાંગ યોગ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ એ જે આઠ અંગ છે તેને યુક્ત છે. એટલે આઠ પ્રકારના અંગની અંદર એને તપ કરવું પડે, એને સાધના કરવી પડે, ત્યારે એને અષ્ટાંગ યોગ સાધ થાય, ત્યારે પંચ પ્રાણ એના કંટ્રોલમાં થાય અને પંચ પ્રાણ જયારે કંટ્રોલમાં થાય ત્યારે એને ચિત્તનું નિરોધ થાય, ત્યારે ચિત્તની વૃત્તિ એ કંટ્રોલ કરી શકે. અને અષ્ટાંગ યોગ તે સાધન રૂપ છે અને તેનું ફળ તો ભગવાનને વિશે નિર્વિકલ્પ સમાધિ તે છે. આ સાધન જેને દશા સિદ્ધ કરી શક્યા એના માટે ભગવાનની સમાધિ એનું ફળ છે, એટલે પરમાત્માની અંદર વૃત્તિને સ્થિર કરીને પરમાત્માને સુધી પહોંચી શકે એ સાધન દશાનું મહારાજે અહીંયા કર્યું. અને તે જયારે તો એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે ત્યારે પ્રાણના નિરોધે કરીને ચિત્ત નિરોધ થાય છે. જયારે એવી સમાધિ સ્થિતિને પામે ત્યારે એના પ્રાણના નિરોધે કરીને એ ચિત્તને નિરોધ કરી શકે છે. આ વચનામૃત ભગવાનમાં મનને પોરવવા માટે લખ્યું છે. એટલે ભગવાનનો મહિમા જીવાત્માને સમજાય અને ભગવાનના સ્વરૂપની નિષ્ઠા દ્રઢ થાય, મહાત્મ સમજાય, જીવાત્મા ભગવાનનો ઓતપ્રોત થાય એના માટે એક માર્ગ મહારાજે અહીંયા આ સમજાવ્યો છે. અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાનને વિશે જોડાય, હવે મહારાજ અહીંયા બીજો બતાવે છે રીત. એક તો પ્રાણને નિરોધ કરીને ચિત્તને નિરોધ કરવું, અને હવે મહારાજ અહીંયા ચિત્તને નિરોધ કરીને પ્રાણની અંદર નિરોધ કરવાની મહારાજ અહીંયા રીત બતાવે છે. અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાનને વિશે જોડાય છે તો ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. જયારે ચિત્ત છે એ સમજણે કરીને, જ્ઞાને કરીને અને ભગવાનના મહાત્મ્ય કરીને, આત્મનિષ્ઠાએ કરીને જયારે આપણે ચિત્તને નિરોધ કરીને ભગવાનમાં પોરવી દઈએ છીએ તો સહેજે સહેજે એ પંચ પ્રાણ પણ એના દ્વારા નિયંત્રણ થાય છે. કારણ કે જીવાત્માની વૃત્તિ એવી થઈ જાય છે, જીવાત્માની સમજણ એવી થઈ જાય છે, મતિ એવી થઈ જાય છે, કાર્યો એવા થઈ જાય છે, એટલા માટે પછી એ પંચ પ્રાણ પણ એના આગળ ચંચળ રહેતા નથી. એટલે એ ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. માટે જેમ અષ્ટાંગ યોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે, તેમ ભગવાનના સ્વરૂપને વિશે જોડે કરીને પણ ચિત્તનો નિરોધ થાય છે. મહારાજે પરિણામ એ બતાવ્યું, ચિત્તની વૃત્તિ ભગવાનમાં જોડાવી, બે રીતે બતાવી. એક તો અષ્ટાંગ યોગે કરીને પણ પ્રાણને નિરોધ કરીને ચિત્તને નિરોધ કરીએ, અને બીજો મહારાજ બતાવ્યું ભગવાનની અંદર સ્વરૂપને જોડીને, મૂર્તિની અંદર આપણા મનને જોડીને ચિત્તને પોરવી દો તો પણ ચિત્ત નિરોધ થાય છે. તેમાં થાય છે તેમ ભગવાનના સ્વરૂપને વિશે જોડવે કરીને ચિત્ત નિરોધ થાય છે. માટે જે ભક્તની ચિત્ત વૃત્તિ ભગવાનના સ્વરૂપને વિશે જોડાણી તેને અષ્ટાંગ યોગ વગર સાધે સધાઈ રહ્યો. મહારાજ અહીંયા એનું પરિણામ બતાવ્યું કે પરિણામ તો એ છે પ્રાણે કરીને પણ ચિત્તને નિરોધ કરવાનું છે, અને ચિત્તને નિરોધ થાય ભગવાનની સમજણ મહાત્મા જ્ઞાને સહિત ભગવાનની અંદર વૃત્તિ જો પોરવાઈ જાય તો ચિત્તનો નિરોધ થવાનું છે. તો એવા ચિત્તના નિરોધે કરીને એ વગર અષ્ટાંગ યોગ જે સાધને કરીને ભગવાનની પ્રાપ્તિ નથી થતી એ ભગવાનની કૃપાથી થઈ જાય છે. કારણ કે આપણે મનને ભગવાનના શરણે લઈ ગયા છે, આપણે ભગવાનના થયા છીએ. અને એટલા માટે વચનામૃતનો પહેલો શબ્દ આપણે જો યાદ કરીએ આ વચનામૃતની અંદર મહારાજ કૃપા કરીને બોલ્યા છે, ભગવાનના કૃપા પાત્ર આપણે બન્યા છીએ. એટલા માટે વાલા ભક્તો એ અષ્ટાંગ યોગ એટલે સાધન કદાચ અધૂરા રહ્યા હોય અથવા તો એની અંદર સફળતા ન મળી હોય તો પણ ભગવાનના અંદર મનને જો પૂર્યું હોય તો એને એ સિદ્ધ થઈને રહ્યો છે. માટે અમે જે કયા અહીંયા હવે મહારાજ એનું પરિણામ સમજાવે છે. માટે અમે કયા જે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ જ્ઞાન એ બે સાધન તે દ્રઢપણે કરીને રાખવા, જે મહારાજે શરૂઆતમાં પણ સમજાવ્યું કે બે વાતને અતિ દ્રઢ કરીને રાખવી. કોના માટે લખ્યું? ભગવાનના ભક્ત માટે લખ્યું. મહારાજ કહે છે માટે અમે જે કયા એ આત્મનિષ્ઠા અને ભગવાનનું જ્ઞાન એ બે સાધન દ્રઢપણે કરીને રાખવા, અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે. હવે મહારાજ અહીંયા આગળ એમ કે ભગવાનમાં મનને પોરવ્યું એટલે માત્ર ભગવાનમાં મનને પોરવીને અમે ભગવાનના થઈ ગયા એવું સમજણ કરીને પછી કર્મની અંદર કચાશ નહીં રાખવાની. અહીંયા મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કહે કે એવું સાધન ચિત્ત વૃત્તિ ભગવાનની અંદર સ્થિર કરી, અને ભગવાનનું જયારે ભગવાનમય જયારે આપણે થયા હોઈએ ત્યારે એ દ્રઢ કરીને આત્મજ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય એને દ્રઢ કરીને રાખવા. અને અહીંયા મહારાજે ઉમેર્યું વર્તમાન ધર્મ જે છે, પોતાના જે ધર્મ આચરણ છે, કારણ કે શરૂઆતમાં જ મહારાજે લખ્યું પૂર્ણ કામ માટે. વચનામૃત આપણે જો યાદ હશે તમે હમણાં જ શરૂઆતમાં આપણે વાંચ્યું, મહારાજ કે પોતાના સ્વધર્મમાં રહે છે તો પણ પૂર્ણ કામ મનાતું નથી. એટલે ઘણી વખત આપણે આ જયારે પાછલો ભાગ વાંચીએ ને એટલે એમ થાય કે ધર્મ આચરણનો મહારાજ અહીંયા આગળ ત્યાગ કર્યો છે, પણ મહારાજ અહીંયા આગળ એ વાત નથી સમજાવતા. મહારાજે ભગવાનમાં ચિત્ત વૃત્તિને નિરોધ કરીને ભગવાનના સ્વરૂપમાં પેરવા, નિર્વાસનિક થઈને ભગવાનનો વાસનિક થવાનું મહિમા સમજાવ્યો છે, પણ સાથે સાથે આચરણને પણ મહારાજે અહીંયા મહત્વ આપી છે. એટલે આપણો માર્ગ વાલા ભક્તો ધર્મ અને ભક્તિ પરાયણ છે. તમે વિચારજો, ધર્મ પરાયણ પણ છે અને ભક્તિ પરાયણ પણ છે. એટલે મહારાજે આ વાત સમજાવી. મહારાજ કે બે સાધન દ્રઢપણે કરીને રાખવા, અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે એનું પણ પાલન કરવું, કારણ કે ભગવાનની આજ્ઞા છે. આપણે ઘણી વખત આ વિચારીએ ને તો આજ્ઞાને ગૌણ કરીએ છીએ. ઘણા એમ કહેતા હોય ભગવાનની નિષ્ઠા તો આજ્ઞામાં દોષ થાય. વચનામૃતમાં ઘણી જગ્યાએ મહારાજે લખ્યું છે કે કોઈ વખત આજ્ઞામાં લોપ થશે ને તો અમે પ્રાયશ્ચિત કરાવી અને અમે ધામમાં લઈ જઈએ, પણ ઉપાસનાની અંદર, નિષ્ઠાની અંદર જો કચાશ હશે તો એ ધામની અંદર, મોક્ષની અંદર મોટી ખામી રહી જશે. એટલે આમાં ઘણા એનો અન્યાર્થ એવો કરતા હોય કે આજ્ઞા લોપ કરીને ચાલે, પણ અહીંયા મહારાજ એ વાતને બહુ સ્પષ્ટ સમજાવે છે. મહારાજ કહે છે કે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મા એ બે સાધન તે દ્રઢ કરીને રાખવા, અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે, અને તે જરૂર રાખવા, અહીંયા મહારાજે જરૂર શબ્દ વાપર્યો, જરૂર રાખવા એટલે કે ભગવાનની આજ્ઞા પરાયણ પણ રહેવું પડશે. ભગવાનની આજ્ઞા, ભગવાને બાંધેલી મર્યાદા, ભગવાને સ્થાપિત સિદ્ધાંતો એ ભગવાનનો સ્થાપિત ધર્મ છે અને એ ધર્મ આજ્ઞા પ્રમાણે જીવાત્માને અવશ્ય રહેવું, જરૂર રહેવું, એવો શબ્દ અહીંયા મારે જરૂર રાખવા. પછી મહારાજે દ્રષ્ટાંત સમજાવ્યું, જેમ બ્રાહ્મણ બ્રાહ્મણનો ધર્મ છે જે નાવું ધોવું ને પવિત્રપણે રહેવું, તે કોઈ દિવસ શુદ્રના ઘરનું પાણી પીવે નહીં.
વચ્ચે આપણે છે અટક્યું હતું,
હા હું લઈ લઉં ફરી પાછું, માફ કરજો. અહીંયા અમારે છપિયા છું અત્યારે અયોધ્યા, અને અહીંયા અમારે હમણાં આંધી તુફાને વરસાદ આવ્યો છે એટલે જરા ટાવરની અંદર ડિસ્ટર્બન્સ છે એટલે માફ કરજો બધા. પણ આપણે વાત કરીએ મહત્વની, આ તો અહીંના ટાવરો જો આવા તૂટતા ભગવાનના ટાવર કેમ ના તૂટી જાય, તો આપણે એને કેટલી સાવધાની રાખવી પડે. એનીવે, માટે અમે જે અમે કયા જે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ જ્ઞાન, એ બે સાધન તે દ્રઢપણે રાખવા, અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે તે જરૂર રાખવા. જરૂર શબ્દ અહીંયા મહારાજે વાપર્યો એટલે ભગવાનની આજ્ઞાનું અનુસંધાન તો જીવાત્માએ અવશ્ય રાખવું જ પડશે. કેવળ સાધન કરીને ભગવાનનું અમે ભજન કરીએ છીએ, અમે ધર્મપરાયણ છીએ એટલે એમ કરીને ભગવાનની આજ્ઞાનો લોપ કરવાનો અધિકાર મળતો નથી, ભગવાનની મર્યાદા જે બાંધેલી છે એને લોપ કરવાનો અધિકાર મળતો નથી. મહારાજ કે જરૂર રાખવા. પછી મહારાજે અહીંયા દ્રષ્ટાંત દીધું, જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે નાવું ધોવું ને પવિત્રપણે રહેવું, તે કોઈ દિવસ શુદ્રના ઘરનું પાણી પીવે જ નહીં, તેમ સત્સંગી હોય. હવે અહીંયા મહારાજે આ સત્સંગી માત્ર ને લાગુ પડે એવા શબ્દ લખ્યા છે, જે પોતાને સત્સંગી કેવડાવતા હોય એ પછી ત્યાગાશ્રમમાં હોય, ગૃહસ્થાશ્રમમાં હોય કે અન્ય કોઈ આશ્રમમાં હોય, પણ એ તમામને આ શબ્દ લાગુ પડે. મહારાજ કહે છે, તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહીં. મહારાજે બહુ સુંદર ભાર દઈને શબ્દ વાપર્યો, જે સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહીં. જ શબ્દ અહીંયા મૂળ્યો એટલે કે કોઈ વિકલ્પ જ નથી, એનો માટે કોઈ મહારાજે વિકલ્પ મૂક્યો નથી, આજ્ઞામાં કોઈ કાળે ફેર પાડવો જ નહીં. કેમ જે ભગવાનની આજ્ઞા પાળે તો તેના ઉપર ભગવાન રાજી થાય છે. અને આપણે શરૂઆતમાં કરી, ભગવાન કૃપા વગર આ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, ભગવાનના રાજીપા વગર આ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે ભગવાનના રાજીપા ક્યારે જીવાત્માને થાય, કે ભગવાનની આજ્ઞામાં જીવાત્મા રહે ત્યારે. મહારાજ કહે છે, કેમ જે ભગવાનની આજ્ઞા પાળે તો તેના ઉપર ભગવાન રાજી થાય છે. અને ભગવાનનું મહાત્મ જ્ઞાન અને વૈરાગ સહિત આત્મજ્ઞાન એ બેની અતિશ્રેય દ્રઢ. મહારાજે પુનઃ અહીંયા વાત કરી કે ભગવાનની આજ્ઞા પરાયણ રહેવું, અને મહારાજ કે પોતાના આત્મનિષ્ઠાને દ્રઢ કરવી, અને ભગવાનનું મહાત્મ જ્ઞાન, ભગવાનની જે સ્વરૂપ નિષ્ઠા એને પણ દ્રઢ કરવી, તે અતિશય દ્રઢ કરીને રાખવી, ખાલી દ્રઢ નહીં અતિશય દ્રઢ કરવી, અને પોતાને વિશે પૂર્ણ કામ સમજવું કે હવે મારે કઈ ન્યૂનતા નથી. શેની માટે ન્યૂનતા નથી? જગતની વાસના તૂટી અને ભગવાનના સ્વરૂપની વાસના બંધાણી, ભગવાનની પ્રાપ્તિ થઈ, એના બળે કરીને જીવાત્મા પૂર્ણ કામ થયો છે, માટે કોઈ ન્યૂનતા નથી. આ વસ્તુ સમજવાનું, જે ભગવાનના થયા છે ને એની પૂર્ણતા છે, ભગવાનના નથી થયા ત્યાં સુધી, માત્ર સાધનના થયા છે એની પૂર્ણતા નથી, માત્ર વિષય વાસનાના થયા છે એની પૂર્ણતા નથી, ભગવાનની પ્રાપ્તિ થઈ છે, ભગવાનના થયા છે એની પૂર્ણતા છે. અને મહારાજ કે એટલા માટે કોઈ ન્યૂનતા નથી, કારણ કે ભગવાનથી મોટી આ સંસારમાં, સમગ્ર વિશ્વની અંદર, બ્રહ્માંડની અંદર કોઈ મોટી મોટી બીજી પ્રાપ્તિ નથી. તે હવે મારે કઈ ન્યૂનતા નથી એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી. અને મહારાજે એક અહીંયા ઉમેર્યું, પહેલા મહારાજે આજ્ઞાનું મહારાજે સ્વરૂપ બતાવ્યું, આજ્ઞાપરાયણ રહેવું, આત્મનિષ્ઠા દ્રઢ કરવી, ભગવાનનું મહાત્મ દ્રઢ કરવું, અને મહારાજ કે એવી સમજણ રાખી, એવો કેપ રાખી, અને ભગવાનની ભક્તિ કરવી, ભક્તિ પણ અવશ્ય કરવી. અને તે સમજણને કેફે કરીને, હવે મહારાજ થોડો અહીંયા સાવધાન પણ કરે છે, કારણ કે જયારે જીવાત્મા પોતાને પૂર્ણ કામ માનતો થઈ જાય, એટલે કે જયારે પોતે ત્યારે અહંકાર એનામાં આવે, કારણ કે સાધન આવ્યું ને, પોતાની સિદ્ધિનો એને અહંકાર આવી જાય કે હું તો સિદ્ધ દશાને પામી ગયો છું, બ્રહ્મ થઈ ગયો છું, અથવા તો હું જ્ઞાની થઈ ગયો છું, આવા બધા અહંકારે કરીને ભગવાનનો દાસત્વ પણ છૂટી જાય છે. અને એટલા માટે મહારાજ અહીંયા સાવધાન કરે છે, અને તે સમજણને કેફે કરીને, કઈ સમજણ, કે મને પરમાત્માની પ્રાપ્તિ થઈ છે, મને ભગવાન મળ્યા છે, હું સંસારિક વાસનાથી ટળી છે મારી, ભગવાનની મને વાસના બંધાણી, ભગવાનમાં હેત થયું છે, અને આત્મનિષ્ઠા દ્રઢ થઈ છે, અને ભગવાનનું મહાત્મ્ય યથાર્થ સમજાણું છે, એવી સમજણયુક્ત જયારે ભક્તિ કરતો હોય અને એવી ધર્મ આજ્ઞા પરાયણ પણ જીવન જીવતો હોય, તો એવી સમજણે યુક્ત જયારે જીવાત્મા થાય, ત્યારે સાવધાન થઈને ભગવાનને એ કેફે કરીને છકી જવું પણ નહીં. મહારાજ કે એના કેફે છકી જવું નહીં, હંમેશા દાસ થઈને રહેવું. મહારાજની કૃપાથી આ પ્રાપ્ત થયું છે, આ આપણા સાધને કરીને, આપણા બળે કરીને પ્રાપ્ત નથી થયું. સાધન કર્મ કર્યું છે આપણે, નથી કર્યું એવું નથી, પણ માત્ર સાધનના બળે કરીને પ્રાપ્ત થયું નથી, એ દાસત્વ પણ રહેવું, સ્વામી સેવક ભાવ. મહારાજ કહે વચનામૃત ની અંદર કે જેવો સ્વામી સેવક ભાવ અહીંયા છે, એવો અક્ષરધામમાં પણ અખંડ સેવક ભાવ રહે, ત્યારે જ એ જીવાત્માની સમજણ એ પાકી પુષ્ટિ કહેવાય. અને એટલા માટે મહારાજ કે એવી સમજણને કેફે કરીને, એના ગુમાને કરીને એવું મહારાજ કે છકી જવું પણ નહીં, અને પોતાને અકૃતાર્થ પણ માનવું નહીં. અકૃતાર્થ એટલે હું કૃતાર્થ થયો છું, એ કૃતાર્થ ક્યારે થાય? જયારે કૃપા થઈ હોય ત્યારે કૃતાર્થ થાય. અકૃતાર્થ નો અર્થ એવો થાય કે હું મારા બળે કરીને આ પ્રાપ્તિ થઈ છે, મારા પર કૃપા નથી એવી સમજે, આ તો મેં મારા સાધને કરીને, મારા બળે કરીને મેં આ પ્રાપ્તિ કરી છે, અહંકારથી મેં પ્રાપ્તિ કરી છે, એટલે અકૃતાર્થ પણ આવે. કૃતાર્થ ન સમજે કે ભાઈ મારા પર કૃપા છે ભગવાનની, એવી સમજણ ન રહે. એ મહારાજ કે પોતાને અકૃતાર્થ પણ માનવું પણ માનવું નહીં, અને જો અકૃતાર્થ પણ માને તો એની ઉપર જે એવી ભગવાનની કૃપા થઈ છે તે ખારા પાટમાં બીજ વાયુ તે ઉગે નહીં. એ પોતાને ભગવાનની કૃપા ન સમજે, અને હું કૃતાર્થ છું એવું ન સમજે, પૂર્ણ કામ ન સમજે, અને પોતે માત્ર સાધનની જ અહંકારની અંદર જો જીવાતમાં રહે, તો મહારાજ કે એને જે ભગવાનની કૃપા થઈ છે ને, ભક્તિ કરી છે એટલે કૃપા થઈ છે, એ કૃપાનું પણ ફળ એને મળતું નથી, યથાર્થ ફળ મળતું નથી. અને ખારા પાટમાં જેમ બીજ વાયુ હોય તે ન ઉગે, એમ એને કરેલી ભક્તિ, એને કરેલી ઉપાસના, એને પાળેલો ધર્મ વગેરે એ વ્યર્થ થાય છે. અને જે છકી જઈને જેમ તેમ વર્તવા લાગે છે, મહારાજ કે જેને આવી સમજણ એટલે ન્યૂનતા સમજાય છે, તો પણ એ ખારા પાટમાં એને ઉગતું નથી. અને મહારાજ કે જે છકી જાય છે, એને અહંકાર આવી જાય છે, એને તો જેમ તેમ કરવા લાગે છે, એટલે કે ભગવાનની આજ્ઞા મૂકીને પોતાની મનમુખી રીતે જયારે વર્તવા માંડે છે, મહારાજ કે જેમ તેમ કરવા લાગે છે, તો જાણીએ કે અગ્નિમાં બીજ નાખ્યું અને તે બળી ગયું. પછી જે પણ કર્મ કર્યું છે એ અગ્નિની અંદર બીજ નાખ્યું હોય, પછી હોમાઈ જાય અને બળીને ભસ્મ થઈ જાય, એમાં કઈ ઉગવા પણ રહે નહીં. એમ એની કરેલી ભક્તિ, એને પાળેલો ધર્મ વગેરે, એને કરેલા વ્રત તપ વગેરે, એ તમામ જે એનું જ્ઞાન છે, એ જ્ઞાન છે, એનું કર્મ છે, એ બધું પણ કેવું થયું? અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયું. એ અહંકારરૂપી અગ્નિની અંદર બળીને ભસ્મ થયું, એનું પણ ફળ મળતું નથી. માટે અમે કહ્યું તેમ જે સમજે તેને કોઈ પ્રકારે ન્યૂનતા રહે નહીં. એટલે ભગવાને કીધું, અમે જે જે સમજાવ્યું છે, અમે આજ્ઞા કરી છે, અમે જે સિદ્ધાંત બનાવ્યા છે, અને આ જે વાત અહીંયા સમજાવી છે, એ વાતને સમજીને કઈ વાત આપણને મહારાજે સમજાવી? ભગવાનની સ્વરૂપ નિષ્ઠાને મહાત્મ જ્ઞાને સહિત દ્રઢ કરવી, આત્મજ્ઞાનને દ્રઢ કરવું, આત્મનિષ્ઠાને દ્રઢ કરવી, અને મહારાજે કીધું ધર્મપરાયણ રહેવું અને ભગવાનની ભક્તિ કરવી. આ ચાર સાધન મહારાજે બતાવ્યા. યોગ અષ્ટાંગ યોગે કરીને મહારાજ કે જો સાધન સાધ્ય થઈ શકે તો એમ કરીને ચિત્તને ભગવાનમાં પૂરવવું, અને કદાચ એ દશાની અંદર આપણે ન પહોંચી શકીએ તો સમજણે કરીને ભગવાનનું મહાત્મ સમજીને, ભગવાનની સ્વરૂપ નિષ્ઠાને દ્રઢ કરીને પણ ચિત્તને ભગવાનમાં પૂરવવું. આ વચનામૃતની અંદર મહારાજે સમજાવ્યું. મહારાજ કે આમ જે સમજશે તેને કોઈ પ્રકારે ન્યૂનતા રહેશે નહીં, એમ કહીને શ્રીજી મહારાજ પોતાના આસન ઉપર પધાર્યા. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 25મું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.